5/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 802-807 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 395
આપણે પણ જુગાર રમવામાં કઈ દોષ ના આવવો જોઈએ. આપણે તો હજુ જ્ઞાનીઓ નથી, જ્ઞાની હતા એમ અનેક પ્રકારે જીવને અનાદિથી ઊંધું વિપરીત વલણ હોવાથી અને દોષ દ્રષ્ટિ હોવાથી દોષનું પોષણ થાય, દોષની રીતિ પોષાય એવો પ્રકાર ગ્રહણ કરતા એને વાર લાગતી નથી. એને શુદ્ધતામાં આવતા અને ગુણ ગ્રહણ કરતા પરિશ્રમને પુરુષાર્થ જોઈએ છે. પણ દોષ તો સહજ સહજ થઈ ગયો હોવાથી એ સહેજે નીચે ઉતરી જાય છે, ઉપર ચડવામાં એને પસરવો પડે. આવી એક પરિસ્થિતિ જોઈને અહીંયા જ્ઞાની પુરુષ એમ કહે છે કે સંસ્થાનને બાહ્ય ક્રિયાની ચર્ચા કરવી એ મને તમારી ભૂમિકામાં યોગ્ય નથી લાગતું. તમે અંતરંગ પરિણતિની ચર્ચા કરો, સમ્યક દર્શન કેમ થાય, સમ્યક દર્શનની ભૂમિકા કેવી હોય, પાંચમા ગુણ સ્થાને સ્વરૂપ સ્થિરતા કેટલી આવે, છઠ્ઠે સાતમે સ્વરૂપ સ્થિરતા કેટલી હોય એ તો પહેલાં જાણો. બાહ્ય ક્રિયામાં તમને ક્યાંક ને ક્યાંક ગડબડ થવાના કારણો દેખાશે, તો તમારી યોગ્યતામાં એ નુકસાનનું નિમિત્ત થશે, લાભનું નિમિત્ત કેટલી વિશિક્ષણતા છે, કેટલી વિશિક્ષણતા જિજ્ઞાસા થઈ છે, પ્રશ્ન ઉઠો છે, પ્રશ્ન પૂછાયો ઉત્તર નથી આપતા.
એમાં જેમ જ્ઞાની ચોથા વર્ષને વરસતા હોય અને દ્રષ્ટિપણામાં કેટલો વારમાં લાભ હોઈ શકે છે, તો એવી જાતની અંદર પોતાને જાણકારી હોય જ્ઞાનીની જાતના તમને નહીં આવે.
એ જાણકારી કરનારની યોગ્યતા ઉપર આધારિત છે. બીજો દરેકને માટે એ વાત લાગુ પડે એવી નથી, કેમ કે બહુભાવ જીવોની વૃત્તિ અને વલણ એવા છે. જેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. સિદ્ધાંત તો મહાન સિદ્ધાંત છે, વેદ જ્ઞાન ન મહાન સિદ્ધાંત છે, પણ અવળું પડે તો ગડબડ થાય, સવળું પડે તો પણ સારી વાત છે, પણ અવળું પડે તો મોટી ગડબડ થાય, મોટું નુકસાન થાય, મોટી ગડબડ થાય, એટલે મોટું નુકસાન થાય, જ્ઞાનની શુષ્કતા એકદમ આવી જાય. એટલે સમય સારા દિવસમાં એ જથાઓ પણ આચાર્ય ભગવાને વ્યવહારની સાથે સાથે લીધી. નિશ્ચય પ્રધાન ગ્રંથ હોવા છતાં વ્યવહારની જથાઓ સાથે સાથે લીધી, એ કોઈ ભૂલો ન પડે. શાસનમાં તો અનેક યોગ્યતાવાળા જેવો આવે, પણ જ્યારે અહીંયા વ્યક્તિગત પુત્ર વ્યવહારનો પ્રશ્ન છે ત્યારે એ કેશવલાલભાઈને એમ કહે છે, અત્યારે આ ચર્ચા કરી મને તમારા માટે યોગ્ય નથી. બીજાને કહેવું એ પણ એક જવાબદારી વાળું કામ છે. પણ આપણે શું થાય છે કે શાસ્ત્ર જ્ઞાન અને શાસ્ત્ર સ્વાધ્યાય થઈ ગયો હોવાથી જડ લઈને બીજાને વાત કરી દઈએ, આમ કરવું નામ ન કરવું, હદ લઈને ઉપદેશ આપી દઈએ, જલ્દી આપણો અભિપ્રાય આપી દઈએ, જલ્દી આપણી સલાહ આપી દઈએ, આમ કરવું જોઈએ, નામ ન કરવું જોઈએ, એ પણ બહુ જવાબદારી વાળું કામ છે. ઉપદેશ ગ્રહણ કરવામાં આવે, ઉપદેશ જેવા ઉપદેશ દેવાની તો યોગ્યતા જ નથી. પહેલાં તો એ સમજવાય, આપણું કામ જ નથી. આપણે આપણા માટે સમજીએ, જેટલું સમજીએ એટલું આપણે આપણા આત્મહિતાર છે સમજીએ, એ પ્રકાર રાખવો જોઈએ, મુખ્યપણે એ પ્રકાર રાખવો જોઈએ. એટલે વાત વાતમાં બીજાને આમ હોય ને આમ ન હોય એ કહેવાનો પ્રસંગ ન આવે, પોતે એકદમ મૌન વિવેક જોઈએ. આપણો અધિકાર નથી આ વાત સમજાવવાનો, જ્ઞાનીઓનો અધિકાર છે, આપણો અધિકાર નથી. અને કાં તો જ્ઞાનીની આજ્ઞાની વર્તતા હોય, અને જ્ઞાનીની આજ્ઞા એને કહેવાની વાંચવાની કે વાત કરવાની આજ્ઞા મળી હોય, તો તમારે આટલી વાત સ્કૂલમાં કરવી, આવી વાત તમારે કરવી, છાત્ર સાથે તમારે કરાવવો, તમારે આમ કરવો. એ મૃત્યુના ઉપસ્થિતિમાં ચર્ચા નથી કે મારો તો પ્રવેશ ન મળે, પરંતુ એ રાત્રિ ચર્ચામાં પ્રશ્ન થયો. સમ્યક દ્રષ્ટિ હોય એ તો બરાબર યથાર્થ શાસ્ત્રમાંચન કરે, પણ આપણે ત્યાં ગામે ગામ મંડળો છે એનું શાસ્ત્રમાંચન થાય છે. કાંઈ મનુષ્ય હોય તો કાંઈ ત્યાં બધા સમ્યક દ્રષ્ટિ હોય નહીં કે છે નહીં, તો પછી એ બરાબર છે, શાસ્ત્ર વાંચે છે એ બરાબર છે, વાંચવું જોઈએ તો પણ ફેક બંધ કરી દેવી જોઈએ. આ પ્રશ્ન ચાલ્યા હતા જ્ઞાનીની આજ્ઞા એ કોઈ પ્રવૃત્તિ કર્તવ્ય. એટલે શું કે જ્ઞાની બિરાજે છે અને કાંઈ સમજણમાં વિચાર ભેદ થયો, સમજણ ભેદ થયો, તો એ પ્રશ્ન છેવટે ત્યાં આવશે. ક્યાં આવશે? ગુરુદેવ પાસે આવશે. આવતા હતા એવા પ્રશ્નો ઘણા આવેલા છે, ગુરુદેવ વિશેનું સ્પષ્ટીકરણ આપતા હતા. પણ સત્સંગના હેતુથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો આવે અને ઉપદેશકને ઉપદેશ લેવા યોગ્ય એવા પ્રકારમાં શાસ્ત્ર સ્વાધ્યાય ન કરવામાં આવે તો પ્રાય સાંભળનારને અને સંભળાવનારને અહિત થતું નથી. નહીં તો અહિત થવાના ઘણા ચાન્સ છે, ઘણી તક છે.
વાંચન શરૂ કરતા પહેલા યાર કોઈ ગામમાં પ્રવૃત્તિ કરવા પહેલા ગુરુદેવને પૂછવું તો કર્તવ્ય છે ને વ્યક્તિગત. સાહેબ મારે એવું સમાજનું પ્રશ્ન છે, મારે શું કરવું?
પૂછતા તો પૂછવાની પદ્ધતિ આપણે ત્યાં મનુષ્ય અપનાવી નથી પહેલાથી. પણ ગુરુદેવને જ્યારે ખ્યાલ આવે તો વ્યક્તિગત રીતે પ્રશંસા કરે, ફલાણા ગામમાં ફલાણા ભાઈમાં કહે છે સારું વાંચન કરે છે, કેટલા આજ્ઞા મળી ગઈ ત્યાં, એવી વાત ચાલી જાય. આયા વાંચન ચાલે છે, વિજાસ થાય છે, વાંચન સારું થાય છે, નામ દઈને થાય ત્યારે એના માટે પ્રતિબંધ નથી અને આજ્ઞા છે. વાત તો એવી છે કે ખરેખર તો ગુરુદેવની આજ્ઞા છતી રહી ગઈ એમ તો મનુષ્યોને છતી રહી ગઈ એમ ગુરુદેવ એ રીતે પણ પોતાના એની અનુમોદના વ્યક્ત કરતા હતા. સત્સંગ કરવો સાથે મળીને તો આજ્ઞા આપે છે ને કે તમારે બધાએ સત્સમાગમ કરવો, સંસ્કૃતને પરિચય રાખવો. પણ પ્રવૃત્તિમાં ગંભીરતા ઘણી છે, એ સાથે સાથે ધ્યાનમાં લેવા યોગ્ય છે કે આ તત્વજ્ઞાન વિષય પ્રવૃત્તિ એકાંતમાં શાસ્ત્ર વાંચે કે સામૂહિક શાસ્ત્ર સ્વાધ્યાય કરે, એ વિષયની ગંભીરતા ઘણી છે. એમાં સુખ થાય તો નુકસાન મોટું છે, એમાં યથાર્થતા આવે તો લાભ પણ બહુ મોટો છે. બીજી કોઈ ક્રિયાના નિમિત્તે એ લાભ નથી, એવો મોક્ષ પદનો લાભ, નિર્વાણ પદનો લાભ નિમિત્ત ક્રિયા થાય અને ચૂક થાય તો નુકસાન પણ બહુ મોટું. એટલે એની ગંભીરતા સમજે તો ભાવ ભયથી દરી દરીને ચાલે, તો એને અજાણતા દોષ થાય, જાણી બુધીને ન થાય, નહીં તો પ્રસંગ થતું જાય. જાણે જેમ જેમ જાણતો થાય, જેમ જેમ સૂક્ષ્મ વધતો જાય, એમ એનું અહમ પણ સાથે સાથે
જલ્દી
એની ચર્ચામાં ન પડવું જોઈએ. સામાન્ય રીતે શું થાય છે કે કેટલા જ્ઞાની ઉપસ્થિત છે, એમના શાસ્ત્રો અને પછી આપણને ઉપલબ્ધ છે. છેલ્લા 400-500 વર્ષમાં લઈએ તો બનારસી દાસજી છે, પછી ટોડલનું જે છે, ત્યાર પછી સુરતજી છે, પછી વર્તમાનમાં ગુરુદેવ શક્તિજી જયંતિ છે, શિવાનીજી છે. હવે આ 500 જ્ઞાનીના વચનામૃતો આપણે સામે આવે છે ત્યારે કોઈ મુમુક્ષુઓ એવી ચર્ચામાં પણ ચડી જાય છે, આમના કરતા આમનું સારું, આમના કરતા આમનું સારું, આના કરતા આ છે ને આના કરતા આ છે. અધિકાર બહાર નહીં છે, ચર્ચા આવી ચર્ચા કરવી તો મુમુક્ષુની અધિકાર
બહારની વાત
બહુ મોટું નુકસાન થાય. કેમ કે જેને ઊંચા ગણે અને જેને નીચા ગણે એને ઊંચા નીચા ગણવાની યોગ્યતાનું માપ કરવાનું તો એની પાસે કોઈ શક્તિ નથી, અને છતાં એ સ્વચ્છંદે પ્રવૃત્તિ કરે છે. તો એને એ જ્ઞાની પ્રત્યે ભક્તિ કરવા જતાં બીજા જ્ઞાની પ્રત્યે અભક્તિના પરિણામ થયા વિના રહેશે, અને એને તો ખબર નથી કે અંતરમ સ્થિતિ કોની તારતમ્યતાથી વિશે છે. એ કોઈ સાધારણ જીવનનું કામ નથી, આચાર્યનું કામ છે, અથવા ઉપરના ગુણ સ્થાને બિરાજતા એવા જ્ઞાનીઓનું એ કામ છે, નીચેવાળાનું એ કામ નથી. ત્યારે આ તો નીચેવાળા ઉપરવાળાના ઝઘડા સુધી પ્રવેશ અને એ પક્ષા પક્ષો બહુ જમા બહુ બહુ નુકસાન થઈ જાય. એવા રાજ્ય કરવા જાય અત્યંત નુકસાન. ત્યાં તો પ્રવૃત્તિનો પ્રસંગ છે. જે જ્ઞાની પરોક્ષ થઈ ગયા એના પ્રત્યે તો કોઈ પ્રવૃત્તિનો પ્રસંગ જ નથી, કેમ કે અહીંયા વિદ્યમાન નથી. જ્યારે જે પ્રત્યક્ષ વિધિમાન છે એના પ્રત્યે તો વંદન નમસ્કાર એમનું શ્રવણ એ આદિનો પ્રવૃત્તિનો પ્રસંગ છે. એટલે પ્રત્યક્ષમાં રસ અને જીવ બ્રહ્માન આવે છે કે પ્રવૃત્તિ પ્રત્યક્ષ છે ને એટલે રસ વધે, પ્રત્યક્ષતામાં રસ વધે, પરોક્ષતામાં એટલો રસ ન વધે. પણ પ્રત્યક્ષ જ્ઞાની એમ કહે કે આ પણ જ્ઞાની છે, આ પણ જ્ઞાની છે, આ પણ જ્ઞાની છે, તો જ્ઞાનીને યોગ્ય બહુમાન પૂરવું જોઈએ. એટલો મુમુક્ષુને યોગ્ય નહીં, વિદ્વાનને યોગ્ય નહીં, પણ જ્ઞાનીને યોગ્ય બહુમાન પૂરવું જોઈએ. જેમ ગંધર પણ કહે કે નમો લો એ સર્વસામાન્ય, ગંધર તો મોટા આચાર્ય છે, આચાર્ય શિરોમણી છે ગંધર તો. અને એક મિનિટ પહેલા જેને દીક્ષા લીધીને સપ્તમ ગુણ સ્થાનમાં આવ્યા છે એને અમને વંદન નમસ્કાર કરે છે, તો કેમ એમ કરે છે? મુનિ છે, મુનિ યોગ્ય દિશામાં આવ્યા તો એ નમસ્કાર યોગ્ય છે, પરમેશ્વરમાં ગયા. એમ જેને સ્વાનુભવ થયો તે જ્ઞાની તરીકે ધર્માત્મા તરીકે એનો પ્રવેશ થયો તો એને એ યોગ્ય બહુમાન એને આપવું જોઈએ. વર્તમાનમાં પ્રવૃત્તિ વિશેષ થાય, વર્તમાનમાં ભાવ વિશેષ આવે, કેમ કે પ્રત્યક્ષમાં તો રસ વધવાનો જ છે, પરોક્ષમાં એટલો રસ ન આવે, પણ જ્ઞાનમાં તો એટલું જ બહુમાન ઉત્પન્ન થઈ જાય. અરે જેમ જ્ઞાની થયા, જ્ઞાની હતા, વંદનને યોગ્ય છે, નમસ્કારને યોગ્ય છે, પણ એનું બહુમાન તો એટલું એટલું આવે. પણ આમ ને આમ એ અધિકાર સરખામણીનો અધિકાર કોઈ મુમુક્ષુનો એ બહુ મોટો અપરાધ થઈ જાય. એ જ્ઞાનીનું કામ નથી, મુમુક્ષુનું કામ નથી. બહુમાન આવવું જ જોઈએ ને, એ તો ચર્ચા છે. ત્યારે ગુરુદેવ પોતે સેન્ટિફાય કરે છે પછી તો બહુમાન આવવું જ જોઈએ.
અનંતા જ્ઞાનીઓની છે. આમાંથી
એટલું બધું બહુમાન કર્યું ગુરુ ત્યારે ખુદ ગુરુદેવને આટલું બહુમાન આવતું હોય તો કહેવાની પણ ભાગ્ય જરૂર છે કે બીજાને બહુમાન આવવું જોઈએ એ કહેવાની જરૂર નથી. એટલો સામાન્ય બુદ્ધિનો વિષય છે કે કહેવાની પણ જરૂર રહે નહીં. આ તો બહુ સીધી સાદી વાત છે.
ગુરુદેવ પ્રત્યક્ષ મળ્યા, આજે ગુરુદેવ પરોક્ષ થઈ ગયા, બીજા જ્ઞાનીઓ પણ પરોક્ષ થઈ ગયા અને ગુરુદેવ તો આપણને પ્રત્યક્ષ મળ્યા એટલે સ્વાભાવિક રીતે બીજા જ્ઞાનીઓ તો પરોક્ષ રહ્યા અને ગુરુદેવ પ્રત્યક્ષ થઈને પરોક્ષ થયા છે. તો ગુરુદેવ પ્રત્યે તો વધારે બહુમાન આવે છે.
હા, સ્વાભાવિક છે. એ પ્રકારના ભાવ વિશેષ પ્રમાણમાં એ તો સ્વાભાવિક છે. એ કાંઈ અસ્વાભાવિક નથી, એ
સ્વાભાવિક
સ્વાભાવિક છે. કેમ કે એમનો ઉપકાર પ્રત્યક્ષપણે વિશેષપણે પોતાને થયેલો હતો એટલે છે જે પણ એ વિશેષપણે એવા પરિણામ આવવા યોગ્ય છે. એમાં કાંઈ દોષ નથી. પણ બીજાનો નિષેધ નથી. એમને જ આદર કર્યો હોય તો એ આદર કરે ને આપણે અનાદર કરીએ એ વાત કંઈ સુસંગત છે? એ વાત કંઈ સુસંગત નથી. એ તો વિસંગત વાત છે.
અભિનંદતા છે કે માન પસાય છે કે
શું એમાં સ્વચ્છંદ મોટો દોષ. તમારી અત્યારે જે વર્તમાન યોગ્યતા છે, હાલ કીધું, હાલ શબ્દ નહી કરતા, તમારી જે વર્તમાન યોગ્યતા છે તે ચર્ચા કરવી તમારી સાથે મને બરાબર લાગતી નથી. આ કેશવરભાઈના પત્રો વાંચ્યા હતા, બહુ સરળ પરિણામ નથી. પોતાના પરિણામનું અવલોકન કરીને સરળતા એ કરીને એમને ઘણી વાતો પોતાના દોષ વ્યક્ત કર્યા છે. ભવાણીઓ વાતો
વાંચ્યા
નીકળી નાખે નોકરીમાંજી આણંદી હતા, એમની સાથે પત્ર વ્યવહારનો સંપર્ક થતા અહીંયા જૈન ધર્મ પ્રચારક સભા છે ને ત્યાં એમને નોકરી રાખ્યા. 12 મહિનાના 150 રૂપિયાના પગાર છે. કેટલા મહિનાનો પગાર નથી થતો તમે 100 આપશો, હવા હવા આપશો, 150 આપશો, 200 આપશો જેવો માણસ 12 મહિનાનો પગાર નથી
થાય.
ના ના, અહીંયા છે, હું અહીંયા આવ્યો ત્યારે 12 મહિનાનો પગાર હતો અને 15 રૂપિયાનો એનો ખર્ચ હતો. કેટલો લોજમાં ગમે 15 રૂપિયાનો ખર્ચ મહિને અઢી તૂટતા હતા. મહિને અઢી તૂટે એટલે કઈક બીજી પ્રવૃત્તિ કરી અને દેવું ન થાય, ફરજ ન વધે એની બહુ પ્રમાણિકપણે કાળજી રાખતા હતા. એકવાર નડિયાદમાં ક્રિસમા વર્ષમાં છે ને નડિયાદમાં પગલું ત્યારે આત્મસિદ્ધિ લખી થયેલી ક્રિસમા વર્ષમાં ત્યારે દર્શન કરવાનો ભાવ છે. કુંવરજીભાઈ કાલે 5 રૂપિયા ઉતાર કરી આવે દર્શન જાતે, દર્શન કરવાનો ભાવ છે ને 5 રૂપિયા લઈ જાય મારી પાસે. વાત કરી છે મારે દર્શન કરવાનો ભાવ છે પણ શું થાય મારી ભાઈ ગાડી ભરાના પૈસા નથી. પછી 5 રૂપિયામાં આવવા જવાનું પતી જતું હતું. મારે આત્મા છું માણસ, મારે ઉછીના પૈસા લઈને યાત્રા કરવી એક તો મારા માટે જેવું છે, હવે હું બીજા ઉછીના પૈસા લઉં અને દર્શન કરવા એટલે યાત્રા કરવા જાઉં, મારે એવું તો ના પાડી દો મને પૈસા આપતા તો બહુ સરળ છે. એકનું કર્તવ્ય છે કે તુચ્છ મત મતાંતર પર દ્રષ્ટિ ન આપતા, કેમ કે પછી આ સંપ્રદાયમાં આવી ક્રિયા છે ને આ સંપ્રદાયમાં આવી ક્રિયા છે એ થયા વગર રહેશે નહીં. તુચ્છ મત મતાંતર પર દ્રષ્ટિ ન આપતા અસદવૃત્તિના નિરોધને અર્થે સત્શાસ્ત્રના પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી, પરિણામમાં જીવની સ્થિતિ કરવી, અસદવૃત્તિનો નિરોધ થાય, દોષ નો નિરોધ થાય એમાં તમારી શક્તિ ખર્ચો, મતમતાંતર ઉપર તમારી દ્રષ્ટિ ન ખર્ચો એ નિર્ણય કરવાની અત્યારે તમારી ભૂમિકા. શાસ્ત્રનો પરિચય કરવો અને પોતાના દોષ ટાળવાની નિશ્ચિતતા રાખવી. આત્માર્થી જીવે પહેલા આત્માર્થ છે એને સંભાળવો, આત્મહિતને પહેલા સંભાળવું અને પછી બીજા ક્ષેત્રમાં જવા માટે જ્ઞાની પુરુષની આજ્ઞા એ ચાલે. એમ ને એમ ગમે ત્યાં ઝંપલાવી દેવું, ગમે એક પ્રસંગ ઊભો થાય ને એ ઝંપલાવે એમ નહીં હોય. એ આક્ષમાં બે ત્રણ લીટીનો પત્રો છે, વિમુક્તિ માટે ઉપયોગી છે, માર્ગદર્શનમાં ઉપયોગી. શુભેચ્છા યોગ્ય તમારો કાલો મેળો છે, અત્ર ક્ષણ પર્યંત ત્યાં સુધી છેલ્લી ક્ષણ સુધીમાં તમારો તથા તમારા સમાગમવાસી ભાઈઓનો કોઈ પણ અપરાધ કે અવિનય મારાથી થયો હોય તે નમ્રભાવથી ક્ષમાવું. એ કેટલી નમ્રતા છે, મનુષ્યને પણ પોતે ક્ષમા આપનારા પત્રો હતા એ અમારે અમે નાની પુરુષ તરીકે પણ ગાયો. પુત્ર 804 છે, એ પણ સમાપનાનો પુત્ર છે, લલ્લુજી જીવી પર મુનિપથ અનુગામી શ્રી લલ્લુજી આદિની મુખો. શું કીધું? લલ્લુજી આદિ મુમુક્ષુઓ શબ્દ વાપરો છો. મારે મુનિ વેશમાં છે ને એટલે મુનિના માર્ગમાં અનુગમન કરવા વાળા સાથે બીજા પણ હતા અને આ ખેડામાં જે મનસુખભાઈ કરીને જે ભાવતાર છે એ સિવાયના બીજા પણ જે મનુષ્યો છે એમને પણ ક્ષમા આપના નથી. અત્રે ક્ષણ પર્યંત તમારો કાંઈ પણ અપરાધ કે અવિનય આ જીવથી થયો હોય તે નમ્રભાવથી ક્ષમાવું છું. એક જ પુષ્કાળમાં બધાને સંબોધન કરવું છે એટલે ઓલામાં જુદા પડ્યા છે, મને પ્રજ્ઞા કરીને ત્યાગી છે ને એટલે એમને જુદા પડ્યા છે, ગ્રસ્તને જુદા પડ્યા છે. એક નીતિનું પુષ્કાળ લખ્યું છે એટલે બે પર લખવા ન પડે, એક પૈસાનું પુષ્કાળ વાલ્ટર આના ક્ષણ પર્યંત તમારો કઈ પણ અપરાધ કે અભિનય થયો, આ જીવથી થયો હોય તો તે નમ્રભાવથી ક્ષમાવું છે. એ પણ એમને ઓમ લખે છે. આઠસો ત્રણ માં નીચે ઓમ લખે છે, આઠસો ચાર માં પણ નીચે ઓમ લખે છે. એવી જ રીતે આઠસો પાંચમો પત્ર છે, એ પણ ક્ષમાત્માનો છે. ત્રિભુવન માણેકચંદ એ ખંભાતનાની મુક્તિ છે. તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્રે ક્ષણ પર્યંત તમારો કોઈનો મારાથી કાંઈ અપરાધ કે અભિનય થયો હોય તો ક્ષમાવો. પત્ર લખે છે ત્રિભુવનભાઈને, અંબાલાલભાઈનું અંદર નામ નાખી દીધું છે. અંબાલાલભાઈની ભક્તિ બહુ હતી ને. મારે શું કરવું પણ સમાપનાનો પત્ર છે. આઠસો ને છ શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ એ સાયલા પત્ર લખે છે. મન વગેરેની ઓળખાણના પ્રશ્નો મગનલાલે લીધા તે સમાગમમાં પૂછવાથી સમજવા ઘણા સુલભ પડશે. પત્ર વાટે સમજાવવા શ્રી લહેરાભાઈ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણ પૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય. બીજા લહેરાભાઈ જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે. એક મુમુક્ષુ જીવને પરમાર્થ એટલે આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય અથવા પરમાર્થ માર્ગ નિશ્ચય માર્ગ પ્રાપ્ત થાય તેમાં અપાર અંતરાય છે. ઘણો જીવને બહુ અંતરાય છે. ક્યાંક તો ક્યાંક ભટકાઈ જાય, ક્યાંક અહીંયા ગોથું થાય, ક્યાં આમ ગોથું થાય, ક્યાં આમ થાય, ક્યાં આમ થાય. રસ્તો કરવું બહુ મુશ્કેલ છે. મુમુક્ષુ જીવ અનંતકાળથી જીવ આશરે છે અને રસ્તા ઉપર આવવામાં અપાર અંતરાય છે. તેમાં પણ આવા કાળને વિશે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. આ તો 95 વર્ષ પહેલાનો લખો છો. અત્યારે તો પછી વિષમતા ઘણી વધી ગઈ છે. એ વિષમતા આગળ તો અત્યારે તો ક્યાં તો 10મો ભાગણમાં જોઈએ તો 100મો ભાગણમાં જોઈએ તો એમ કે છે કે આવા કાળની વિશે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચતા ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. શું કરે છે? એક જ લક્ષ રાખ્યું હોય આત્મકલ્યાણ સિવાય બીજું જેનું લક્ષ્ય નથી તે ભૂલવાનું નથી. બીજું લક્ષ્ય થયું એ પડવાનું છે, ચડવાનો માટે એક જ લક્ષ્ય રાખવું, એક જ લક્ષ્ય પ્રવૃત્તિ કરવી, જે કરવી મારા આત્મ કલ્યાણનું આમાં નિમિત્ત છે કે નહીં, મારા આત્મ કલ્યાણને આમાં લાભ છે કે નહીં, આટલું જોવાનું રહે છે. એક નજર નાખે તો ભૂલ ન થાય. પોતાના હિત ની ઈચ્છા થાય, પહેલી ભૂમિકામાં શું થાય કે મારે તમારું કલ્યાણ છે. ત્યાંથી પછી આગળ જાય એટલે પાછો ઘૂંસણમાં પડી જાય. પછી કેવળ ની પ્રાપ્તિ સુધીનો જે રસ્તો છે એ રસ્તામાં શુભેચ્છાથી માંડીને એ રસ્તામાં ઠામ ઠામ અંતરાયો જોવામાં આવે છે. ક્યાંક ખાડા છે, ક્યાંક ટેકરા છે, ક્યાંક રસ્તા આડાવડા ફાટે છે, ક્યાંક જુદી જાતના વાંક છે, આવી જાતના અંતરાયો, ક્યાંક ઝાડાડા પીડ્યા છે, ક્યાંક પથરા પીડ્યા છે, ક્યાંક કાંઈ છે, કાંઈ હજાર જાતની વાતો જેમ રસ્તામાં હોય છે આમાં પણ એવું છે. તે અંતરાયો જોવામાં આવે છે અને તે જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી વાળે છે. જીવને મહત્મુનિના હૃદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય. આ સત્પુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ દર્શાવ્યું છે કે જો કોઈ એવું મહાન પુણ્યનો ઉદય હોય અને એને સત્પુરુષનો સમાગમ રહેતો હોય તો તે અપૂર્વ લાભ છે અને એને કારણે નિર્વિઘ્ને કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય. પછી એને વિઘ્ન નથી. શ્રી ગુરુ માથે રાખ્યા હોય ત્યાં સુધી વાંધો નથી. મોટા પુરુષ ને માથે રાખવા, મોટા પુરુષ ને યોગ હોય તો બચી જવાનો જીવને ઘણો અવકાશ છે. યોગ ન હોય તો બચવું બહુ મુશ્કેલ છે. પોતાને મળે બચવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ છે નહીં પણ બહુ મુશ્કેલ છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખીને સત્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. અને જયારે સત્પુરુષનો વિયોગ હોય ત્યારે, સત્સમાગમનો વિયોગ એટલે અહીંયા સત્પુરુષનો વિયોગ હોય ત્યારે આત્મબળને વિશેષ જાગ્રત રાખવું, મારે પોતાનું કલ્યાણ કરવું છે, એ જાતના પરિણામ વધારે બળવાનપણે રાખવા અને એ બળવાન પરિણામ સહિત સત્શાસ્ત્રનો અભ્યાસ રાખવો અને એવા શુભેચ્છા સંપન્ન એટલે મોક્ષના ધ્યેયવાળા પુરુષોના સમાગમમાં રહેવું, બીજા દેવાળાના સમાગમમાં રહેવું. જયારે એક દેવાળા આપણે સાથે મળીએ છીએ ત્યારે એટલી આત્મીયતા હોય કે ભાઈ આપણું ધ્યેય આ એક છે તો પછી તમે આ ધ્યેય વિરુદ્ધ કેમ આમ છો? મારું થાય તો મારું ધ્યાન દોરું, તમારું થાય તો હું તમારું ધ્યાન દોરું, પણ આપણું ધ્યેય ન છૂટાય એ માટે આપણે સમાગમમાં રહેવું છે. શુભેચ્છા સંપન્ન પછી એમ કે ભાઈ મારે તો એ ધ્યેય જેનું કાંઈ નહીં આમ જ કરવું છે, કોઈ સમાગમ છોડવું જોઈએ. ધ્યેયને છોડવા વાળાનો સમાગમ કાં સત્પુરુષના સમાગમમાં રહેવું કાં શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું. લલ્લુજીને જે પત્ર લખો છો એમાં આ પત્ર ની અંદર આપણે પણ ચર્ચા વિશે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિ એ વર્તીને ચારિત્ર નો નિર્વાહ,
ત્યાં ચારિત્ર એટલે બાહ્ય ચારિત્ર,
અંતર ચારિત્ર નો અહીંયા ચર્ચા નથી થતી, પણ બાહ્યાચરણ મારી વાત છે, બાહ્ય ચારિત્ર નો નિર્વાહ ન થઈ શકે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ છે કરવાની અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી.
અચ્છા, આપણે શું કરે છે
કે ગુરુદેવના દીકરામાં બ્રહ્મચર્ય વ્રત લઈ લેતા હતા, દીક્ષા ન લઈએ પણ ભાઈ કે બેન કે ગ્રસ્તી હોય તો ગ્રસ્તી બંને પણ બ્રહ્મચર્યનો વ્રત લઈ લઈએ, એટલે નિવૃત્તિનો કાળ વિશે સમજી જાય. પછી બાહ્ય નિવૃત્તિનો પ્રસંગ છે એમ સમજીને કોઈ દીક્ષા લઈ લઈએ અને એ નિવૃત્તિ અર્થે લઈએ તો એને કાંઈ દોષ નથી. કેમ કે આ લોકો નલ્લીજી હતા ને, સંસ્થાન પાસે સાધુ તરીકે પછી હું પછી છોડી દીધેલી, તો એ સાધુ તરીકે રહ્યા એમાં એને એમ ન કહ્યું કે તમે કપડાં કરી લો કે વજન કરી લો કે તમારા હંગાવાલાના ઘરે રિયા જાઓ, એમ ન કર્યું, ગુરુદેવ ન કર્યું, ભાદરવા સુદ નોમે મુમુક્ષુ તરીકે સંબોધન કર્યું છે, અનેક જગ્યાએ પણ એમને મુમુક્ષુ તરીકે સંબોધન કર્યું છે. જો મુનિ તરીકે માનતા હોત તો પોતે વંદના જ કરે, મુનિ તો પ્રસિદ્ધ પણ મુનિ પણ એને માનવા મનાવાનો તો પ્રશ્ન એમનો હતો.
મુનિપદ અનુગામી,
હા મુનિપદ એટલે તમારે એમ કે એ માર્ગે ચડવું છે, નિર્ગ્રંથના માર્ગે ચડવાના તમે અભિલાષી છો, આપણે કેવળ જ્ઞાન મેળવવાના અભિલાષી છે ને, મુક્ત પહેલેથી કેવળ જ્ઞાનનો અભિલાષી છે, પછી નિર્ગ્રંથ હોવાની પણ ભાવના હોય છે એ તમને પેટામાં આવી જાય છે, એમને ત્યાગ કેવો છે એટલે મને પ્રથમ ગણું છે, એવા અમને મુક્ત કર્યું તો જુદા પડ્યા. વર્તમાન જે ઉપદેશકો છે, નિયમો છે, સૂત્રાર્થ શ્રવણ ને પણ યોગ્ય શું લખ્યું છે, પણ બીજા અત્યારે સંપ્રદાયમાં જે મુનિને સાધુ કહેવાય છે એમના સૂત્રનો અર્થ શ્રવણ કરવા જેવો અહીંયા સાંભળવા દેવા જેવો નથી એવો અભિપ્રાય છે, એને સાંભળવા દેવો નહીં, તમારે શ્રવણ તો યોગ્ય પણ નથી એના સૂત્રાર્થ, કેમ કે એને ખબર જ નથી આત્મજ્ઞાન શું છે, અનુભવ શું છે, મિત્રાર્થતા શું છે, ખબર જ નથી, રાજપૂત ધર્મ બનાવે છે. નિષેધ કરવા યોગ્ય નથી એટલે તું છોડી દે એમ કે ત્યાગી ત્યાગ્ય થઈ ગયો છે તો હવે તું કપડાં પહેરી લે, ગ્રસ્તીમાં વિરોધ આ એમ નિષેધ ન
કરે,
મુશ્કેલ એમ નથી, કોઈ ત્યાગી હોય તો વિચાર્યું હોય તો એને એમ ન કહેવાય, બ્રહ્મચર્યનું ગુણસ્થાન તો પાંચમા ગુણસ્થાને સાતમી પ્રતિમા છે, અને મુમુક્ષુ તો મિથ્યા દ્રષ્ટિ છે એને એમ ન કહેવાય કે તો એ પાંચમા ગુણ સ્થાને આવે તો દીક્ષા બાધા લેજો ને, અત્યારથી શું કહે છે તો તું મુમુક્ષુ છે એમ ન કહેવાય, એની ભાવના હોય તો ગુરુદેવ પણ એને એ જાતની પ્રતિજ્ઞા આપતા હતા, તો એનો નિષેધ ન કરાય એમ કહે, એમ કોઈ બાહ્ય નિવૃત્તિ હોય છે એ ત્યાગીના વેશમાં આવ્યું એનો નિષેધ ન કરાય. એટલે શું છે કે દિગંબર વૃત્તિ એ વર્તીને શું છે કે લગ્ન, મારે તો લગ્ન રહેવું છે, ત્યાગ કરેલી એટલો ત્યાગ કરવો છે કે હું તો લગ્ન થઈ ગયું,
તો એ આપ આ પરિસ્થિતિમાં જે શરીર બળ અને જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં એ પ્રમાણે બાહ્ય ચારિત્ર નિર્વાહ એ સહેલું નથી, શું એ ન થઈ શકે એવી વાત છે. એટલે એમ કે સ્વસ્થ કરીને પણ નિવૃત્તિ રહે તો વધારે યોગ્ય છે. પછી કહે તેમાં વસ્ત્રનો આગ્રહ કરીને દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલ પણ કર્તવ્ય. એને એવો ભાવ હોય તો એનો પણ નિષેધ કરવાનો, વસ્ત્રનો આગ્રહ રાખવો કે નહીં આમ નહીં અત્યારે હોય ને આમ જ વસ્ત્ર જ રાખીને ત્યાગી રહેવું એમ પણ નથી. મર્યાદા પાત્ર જીવને જેટલો પણ સહેજે સહેજે કસાય મંદ રહેતો હોય તો એનો સંક્ષેપ લઈ લઈએ કે કોઈ પણ જીવને સહેજે સહેજે કસાય મંદ રહેતો હોય તો એને તીવ્ર કસાયની પ્રવૃત્તિમાં જોડવાનો ક્યાંય પણ સિદ્ધાંત નથી. પછી મિત્ર દ્રષ્ટિભૂમિ દ્રષ્ટિની પછી વાત કરો કોઈ એમ કે મારે આહાર કરવો, આહાર નથી કરવો, ઉપવાસ કરવો છે તો ઉપવાસ કરવો એને એમ ન કહેવાય ને ઉપવાસ ક્યાં સાચું તપ છે? એ તો બધું તપ કઈ કરે, તપ તો છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિને ક્યાં તપ છે? હવે ખાઈ પીને મજા કરવાનો એમ ન હોય. એને એક વખત આહાર લેવો હોય, અમુકો આહાર ન લેવો હોય તો સહેજે એનો કસાય મંદ રહેતો હોય, તીવ્ર ન થતો હોય તો એને તીવ્ર કસાયના આવવાનો ઉપદેશ આપવો જોઈએ એમ નહીં. એની શુભેચ્છાઓનો સંબોધન કરે ને શું મીઠા વસ્તુ છે કે તપ નો આ કઈ તપ નો કે હવે ખાઈ લેછા નો મને એમનો કે એને ઉપવાસ કરવો છે હા જે ને જેનો ભાવ હોય એનો સાધુ ની જેમ ન કરે તમે લ્યો ને લ્યો કેમ ઉપવાસ નથી કરતા, કેટલા કરવાના છો, કરવો છે કે નથી કરતો કેમ ન કરે તો એવી રીતે ન હોય. એને ભાવ હોય, એને કસાય મંદ રાખવાનો ભાવ હોય તો એને તીવ્ર કસાયમાં પાડવાનો એ તો પ્રશ્ન જ નથી. એ સિદ્ધાંત એવો આને
પાતળી ભેદરેખાની વાત થઈ
હા યોગ્યતા બહાર ના પરિણામ કરે અને કોઈનો અન્યાય પણ શ્રીમદજીની જ આ વાત ન સમજે તો શ્રીમદજી પ્રત્યે ભક્તિ થાય. અને જેને અંતરંગમાં રાગના એક કણને અડવા નથી દીધો એવા ભીન પડી ગયા, દેહનું ખોખું આ યોગ છે છતાં એનાથી ભીન પડી ગયા અંદર ચેતન ગોળો, એટલે હદ સુધી એને વિવેક અંતરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિવેકેલો છે. એ બાળમાં સ્થૂળ વિવેકના નિર્દોષ નિર્દોષતામાં સ્થૂળ દોષ ને સ્થૂળ નિર્દોષતામાં ન સમજે એ કેમ માની લેવાય? જો ભાઈ આપણે દીક્ષા લે છે એટલે મુનિ છું એમ ન માની લીધો, તારે ધંધામાં વેપારમાં કુટુંબ પરિવારમાં બેરા છોકરાની પ્રયોજનમાં ન પડવું હોય અને નિવૃત્તિ લઈને આત્મકલ્યાણ કરવું હોય તો કઈ વાંધો નથી, આ તારી મર્યાદા છે. મર્યાદામાં મુનિ પણ નથી આવતું, એ તો ફેર છે ને, એટલો તો ચોખ્ખો જ કરે છે, એટલો તો પોતે ચોખ્ખો જ કરે છે. આપણે ત્યાં પછી શું છે કે જે ભ્રમચારી હોય તો એને બ્રહ્મચારીને યોગ્ય એનું પોતાની રહેણી કરણી બધું રાખવું જોઈએ. પછી જે વૈભવ વિલાસમાં ગ્રસ્તીઓ રહેતા હોય એ પ્રકારે એને ન રહેવું જોઈએ, એ એની મર્યાદા છે. એની પાછળ અમે શું કહ્યું, નાની ઉદ્દેશની મર્યાદા પૂર્વક બધા બ્રહ્મચર્યની વાત આપે છે. પછી એને એને જીવનમાં ખાણીમાં પુણ્યમાં રહેણીમાં કરણીમાં ક્યાંય પણ બીજાને વ્યામો થાય કે બીજાને ટીકા કરવાનું કારણ થાય એવી એની વર્તનારાયણ જીવનની બાહ્ય જીવનમાં ફેરફાર કરો તો બાહ્ય જીવનમાં બધી સુસંગતતા આવે એ બધી એની મર્યાદા છે. એમાં ફેરફાર દેખાય તો નાની એમ કંઈક આમ ન હોય દેખાવો હોવો જોઈએ, એનો દેખાવ બહાર જાય છે. આવી રીતે ન રહે પ્રત્યક્ષ હોય તો એ જીવની યોગ્યતા હોય અને પ્રત્યક્ષ હોય બે વાતનો ભેદ હોય તો બચે. મિત્ર ઊંધું પડે કે લે આ તો મને આમ કહે છે એમ કરત, એટલે ખ્યાલ આવી જાય ગુરુદેવ આમ નથી, એનો મૂળનો ખ્યાલ આવી જાય. ભલે ચેષ્ટા એની સામાન્ય હોય બહાર નહીં, પણ એનું મૂળ્યું પકડી લે. એનું તો ઉપયોગ સૂક્ષ્મ ને ઊંડો છે ને, એટલે એને પડતો બતાવે. છોકરો ઝેર વાળો પેંડો ખાતો હોય તો એને ધોલ મારી લઈ લેવો પડે. હા લેન્ડર પેંડો લાવ પાછો તો કે નહીં લઉં, નહીં ઊંડો કે લાફો મારી લઈ લે. એની માં હોય તો લાફો મારી લઈ લે, ન લઈ લે કે ઝેર વાળો પેંડો ખાવા જઈએ ને ખાવા જઈએ મારી લઈ લઈએ. એ ગુરુ ભક્તો પણ આપે, ગુસ્સો પણ કરે, તો પણ એમની કરુણા બુદ્ધિ છે, અનંતી કરુણા છે. ગ્રહણ તો એમ સીધું જોવું જોઈએ. એવું ગ્રહણ કરો અને એ તો એમને વિશ્વાસ હોય તો ગુસ્સો કરે છે અને વાંધો નહીં આવે કે શું, તો પણ એ ઊંધું નહીં લે. અને એમ લાગે કે ઊંધું લઈએ તો એ ભલે છૂટો પડી જાય, પછી એને એને એનો સંગ બીજા કરે એની ઈચ્છા નહીં, એ પોતાના સંગમાં આવે પણ એની ઈચ્છા નહીં. જો આજ્ઞામાં ના રહેતો હોય એવો જીવ તો કાં તો એના રસ્તે લઈ જાય તો સારું છે, અને કાં તો સુધરી જાય તો સારું છે, બાકી એમને ન રહેવા દે છે. કેમ કે એ બગડે બીજાને બગાડે આ રહે કેવું થાય. તપસ નો સવાલ જ નથી, અહીંયા મતમતાંતરનો પ્રશ્ન જ નથી. મતમતાંતરનો પ્રશ્ન નથી આ, તો એમ છે કે કોઈ જીવને ત્યાગી પણ એ સહેજે રહેવું હોય તો એનો નિષેધ ન કરવો, કારણ એને જ્ઞાનીની આજ્ઞામાં ઉદ્દેશની મર્યાદામાં એને રહેવું. ભલે કપડાં પહેરેલા હોય તો શ્વેતાંબર તો સફેદ કપડાં પહેરે, કેમ કે એને તો ત્યાગી રહેવું હોય એને તો રંગબેરંગી કપડાં પહેરવાનો તો પ્રશ્ન અમસ્તી એવું પ્રસ્તુત થતો નથી. રંગીન કપડાં કોણ પહેરે? ચાલો એને પોતાની શોભા દેખાવમાં વધારવી હોય એ રંગીન કપડાં પહેરે છે. કરતા હોય એને વિચારી લેવું કે આપણે રંગની પસંદગીમાં કેમ જઈએ, આ રંગની ને આ રંગ કેમ, આ રંગની ને આ રંગ કેમ, આ ડિઝાઇનની ને આ ડિઝાઇન કેમ, કે એને પોતાનો દેખાવ એમાં મારો દેખાવ વધારે સારો. એટલે એને બીજાની નજરમાં બીજાને મોહ થાય એમાં મારે મારો દેખાવ કરવો જોઈએ. કપડાને દાગીના એ બીજાના વ્યામોનું કારણ છે. એમને તો બહુ નાની ઉંમરમાં લખ્યું છે, 17 વર્ષની ઉંમરમાં, કે મોહની દેખાવ કરવું નહીં, મોહની એ દેખાવ કરવો નહીં. એવા કપડાં દાગીના ન પહેરવા કે જેથી બીજાને પોતાના ઉપર મોહ ના. 17 વર્ષની ઉંમરે આ બધો વિવેક હતો. બધાને ઘણાને જુદા જુદી રીતે નાની ઉંમરના ને મોટી ઉંમરના ને ત્યાગીને પુરુષને સ્ત્રીને બ્રહ્મચારીને મુનિને બધાને પોતે બધાના માટે વચનો 700 વચનો લેખા કેટલો વિશાળ ઉપયોગ હતો, એટલો વિશાળ ઉપયોગ ને એટલો સૂક્ષ્મ લઈને આવેલા, મૂડી લઈને આવેલા. બાંધે એમને ખબર પડતી નતી, બહુ મોટો પ્રસંગ છે. દિગંબર અને શ્વેતાંબર નો દેશકાળ અધિકારી યોગે ઉપકાર નો હેતુ છે. શું કે છે કે કોઈ કપડાં પહેરીને રહે કે કોઈ કપડાં વગર ત્યાગી થાય, બે પ્રકારે ત્યાગી થાય, તો એની પાત્રતા અનુસાર અને દેશકાળ એ બધો વિવેક કરીને એને એ પ્રમાણે એ પોતે રાખે, એ પોતાના આત્માને ઉપકાર નો હેતુ થાય એ રીતે કરે તો એમાં કાંઈ વાંધો નથી. થોડો ત્યાગ કરે તો પૂરો ત્યાગ કરે, પોતાની યોગ્યતા જોઈને, પોતાની ભૂમિકા જોઈને અને વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને કરે ને આત્મહિતાર્થ કરે તો એવો એનો ઉપકારનો હેતુ છે. એમાંથી એ તે વાતનું નુકસાન જવાનું નથી. આમાંથી એમ કાઢે છે કે શ્વેતાંબર મુનિ પણ એમને સંમત કર્યું એમ નથી, એમ કહેવા માંગતા નથી, એમ નથી. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશું તેમ પ્રવર્તતા આત્માર્થ જ છે. જ્ઞાનીની આજ્ઞામાં રહીને, એમના ઉપદેશમાં રહીને, એમની નિષ્ઠામાં રહીને કે જેમ કહે તેમ રહો, એમાં કાંઈ વાંધો નથી. આત્માર્થની સિદ્ધિ થાય, આજ્ઞામાં રહો તો આત્મકલ્યાણ જ થાય. આજ્ઞા બહાર જાઓ એટલે આત્મકલ્યાણ થાય નહીં. આ સિદ્ધો એક પાદરી પાટીનો દોર લઈ લેવો કે શ્રી ગુરુની આજ્ઞામાં રહેવું, આજ્ઞાનું ઉલ્લંઘન કરવું.
મંદર ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કાનુ દેવ નો જય, વિદ્રાક દિગંબર.